8:84 અંદર પરમ કૃપાળુદેવે એક સરસ મજાનું વાક્ય આપ્યું છે. એમાં લખ્યું છે, પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જવો, અને તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં, ખેદ ન કરવો. પેલા માનવું કે એકેય પૂર્વ કર્મ નથી, મને ધર્મના માર્ગમાં આડું આવે એવું કોઈ કર્મ નથી, બસ આમ માની અને ધર્મના પુરુષાર્થમાં ઉદ્યત થવું. અરે રે, મારે તો હજી કેટલા ચૂકવવાના છે, હજી તો કેટલું કર્તવ્ય બાજી છે, અરે ભાઈ અમારે તો કુટુંબને હજી ઘણી ફરજો બાકી, એકેય બાકી નથી. પેલા તું નવરો થઈ જા, કોઈ તારા વિના લુખું ખાતું, કોઈનો સંસાર તારા વિના રજડી પડવાનો નથી. ભલ ભલા ચમરબંધી આ જગતમાંથી ચાલ્યા ગયા ને તો સંસારનો વ્યવહાર ચાલ્યો જ છે, એનાય દીકરા પૈણા છે અને હવે ખાઈ પીને મર્યા છે. કોઈ ભૂખે નથી મરી ગયો, એનો બાપ મરી ગયો એટલે એના કર્મનો ઉદય છે. ઘણી વાર બાપ ગયા પછી વધારે દીકરાની ચડતી થાય, અંતરાય કર્મ વયું ગયું. આ તો બધા ખેલ જુદા જુદા છે, દરેકની બાબતમાં જુદું જુદું લાગુ પડે, આના કોઈ દ્રષ્ટાંત દાખલા ન હોય. આ જગતમાં આપણને બધું દેખાય છે, ક્યાંક કઈ ક્યાંક કઈ આંખું ઉગાડી રાખી એટલે ખબર પડી જાય. એમાંથી એટલો જ બોધ લેવાનો કે આપણા વિના આ જગત ચાલી શકે એમ છે. બસ એટલી જો આપણને શ્રદ્ધા આવી જાય ઘણું કામ થઈ જાય. પૂર્વ કર્મ નથી આ, મારે આ બધાનું શું કરવું, હમણાં હું તો નીકળી પડું લ્યો ધર્મ કરવા, પણ આ બધા વૈડગા છે, બૈરી છોકરા ફલાણા ઢીકણા ભાણિયા ભત્રીજા, આ વ્યવહાર હેવાર આ મારે જ હાચવવા પડશે, આના હક પણ હાતરા મારે જ કરવા પડશે, આ મૂઢતાને શું કેવું. પૂર્વ કર્મ નથી એમ માનીને પ્રત્યેક ધર્મ સેવ્યા જવો, અને છતાંય જો આડો આવે તો એનો ખેદ કરવો નહીં. કોઈ વાર બને લાચાર પરિસ્થિતિમાં પરવસ્થામાં મુકાઈ જાય, કોઈ માર્ગ સૂજે નહીં. કૃપાળુ દેવ કહે છે એમ, જે વ્યવહાર કરતા પણ ખેદ અને કર્યા પછી પણ ખેદ, પૂર્વ પશ્ચાપ પશ્ચાતાપ યુક્ત ધર્મ એને કીધો છે કૃપાળુ દેવે, કે આવો હોય એને ઉદય ગણવો, એટલે એને પૂર્વ કર્મ ગણવું. કે કરવામાં પણ અનિચ્છા અને કર્યા પછી પણ અનિચ્છા, કે આ ક્યાં આડું આવ્યું, આવો અંતરાય મને કેમ, બસ આવો ધર્મ કરવા, એ સિવાયના એકે કરવા નહીં, પોતાના ડાપણથી કે મારા વિના નહીં હાલે. આ સ્વચ્છંદ છે, જે થવું એ થાય. હવે એમાં શું હતું, આપણે કોઈના રિસેપ્શનમાં ન જાય એટલે ઓલો શું હેઠો ઉતરી જવાનો છે, શું કામ વિકલ્પ કરીએ છીએ. સંસાર છે, સંસાર છે તો સંસારના વ્યવહાર છે, લૌકિક વ્યવહાર છે. અલૌકિક ની વાત કરવી છે ત્યારે પ્રાયોરિટી કોની, તો થોડું તો બળ જીવમાં જાગવું જોઈએ, જાગવું જોઈએ. એક મહાત્મા હતા, એ મહાત્માની પાસે એનો પરમ ઉપાસક એવો શિષ્ય આવ્યો એક દિવસ. સાહેબ એકાંતમાં વાત કરવી છે, થોડી વાત કરવી છે. કરે ભલે, કાંઈ વાંધો નહીં, એટલું બધું મને છે, બીજું કાંઈ વાંધો નથી, પણ મને આ મારી દીકરી છે એ ઉંમર લાયક થઈ છે, અને 3 વર્ષ ત્યાં પ્રયત્ન કરું છું પણ નાખી નજર કરતા કોઈ મૃત્યુ દેખાતો નથી, અને જ્યાં સુધી આ મારી દીકરીને સારે ઠેકાણે ન પાડું ત્યાં સુધી મને આમાં સુખચેન નથી, અને હું આમાં આત્મધર્મમાં સ્થિર થઈ શકું. એક જ ઉપાય મને દેખાય છે કે નજર નાખતા તમારા જેવો કોઈ ઉત્કૃષ્ટ દેખાતો નથી, માટે આપ મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું નિરાતે ધર્મની આરાધના કરું. આ એને કહ્યું કે આપ મને અનેક માર્ગદર્શન કર્યા છે, આટલો એક ઉપકાર વધુ કરો. મહાત્માએ કીધું કે તારી દીકરીના ભવ એને એને ઘર બંધાય એટલા માટે મારો સંન્યાસ બ્રહ્મચર્યાશ્રમ છોડવો, આ લોક ઉપકાર છે. આવા લૌકિક ઉપકારના તર્કમાં આપણે પડેલા છીએ. જ્યારે જ્યારે આપણે કોઈ આવા તર્ક આપીશું બાનાબાજી, ત્યારે સમજી લેવું કે આપણી બાનાબાજી આવી પ્રકારની છે. કૃપાળુ દેવે લખ્યું છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ સ્વભાવ તે તો લોકો ભૂલી જ ગયા છે, ભવ સ્થિતિ ક્યારે પાકે પ્રશ્ન કર્યો છે, અને પછી પોતે જ જવાબ આપ્યો છે તો કહે કે પુરુષાર્થ કરે ત્યારે, કલ્યાણ વૃત્તિ ઉગે ત્યારે ભવ સ્થિતિ પાકી જાણવી, ભવ સ્થિતિ કાળ લબ્ધિ આદિના અવલંબન લેવા નહીં, એ બધા બહાના છે. આ કૃપાળુ દેવના શબ્દો છે, આ બધા બહાના છે. ભવ સ્થિતિ કાળ લબ્ધિ પૂર્વ કર્મ
આ બધા સંસારની ફરજો, આ મારે આમ તો કરવું પડે ને, એ બધું કરવું પડે. જો તું ધર્મ ન કરતો તો બધું કર, સરખી રીતે કર, પ્રમાણિકતા પૂર્વક કર, જાતનો ત્યાગ કરીને કર, ત્યારે નથી કરવું પાછું એને મૂરખને. ધર્મ ન કરતો હોય ને પછી કઈ તું કર્તવ્ય બજાવ, તારા મા બાપની સેવા કર, તારા ભાઈઓને સાચવ, તારા કુટુંબીઓને જરા ઊંચા કર, તો એમાં અહીંયા તો કહેશે ના એ એવો જ છે ને, એ તેવો જ છે ને, એ આમ છે ને તેમ છે ને. અને ધર્મની અંદર આ બધા ફરજ લાવીને મૂકો છે. કોઈએ કર્મની બાબતમાં ફરજની વાત નથી કરી. જ્ઞાનીઓ આ બધું જાણે છે, જ્ઞાનીઓ બોલે નહીં. નથી ખબર એને કે તારા આ બધા બાના તારા વ્યક્તિગત સુખ ઉપભોગની અંદર તને બધા હગાવાલા આડે આવે છે. એને માટે તારો ત્યાગ કઈ નથી, તારો કોઈ પણ પ્રકારનું નથી. અને તને ક્યારે નડે છે? ધર્મ જયારે કરવાનું આવે ને ત્યારે આ બધી ફરજ યાદ આવે છે કે હું મોટો, મારા ઉપર આ બધો બોજો, આ મારા વિના કઈ થાય નહીં. અને પોતાને સિનેમા જોવા જવું હોય તો તમારે જે કરવું એ કરજો. આવું બધું હૈલા કરે છે જીવ વ્યક્તિગત સંસારની અંદર જયારે, કારણ કે લૌકિક ભાવમાં રાચનારનું તર્ક આવો જ બધો હોય પાંગડો. એટલે એને જ્ઞાની એક જ શબ્દ કયો, બાના. આ બધા બાના છે. ધર્મની અંદર જેને ચાલવું છે એને કોઈ બાના નથી, એને તો આત્મકલ્યાણ કરવું છે. જેથી તેથી આ સંસાર છોડ્યો છૂટકો છે ને, કે આ સંસાર રાખીને મોક્ષે જવું છે, આ બધા બંધ લઈને જવું છે, જઈ શકાય? સંસારમાં રહેવું, મોક્ષ થવા કહેવું તે અસુલભ છે. એટલે ભગવાન અહીંયા સરસ આ પાંચ સમવાય એ પુરુષાર્થ ધર્મની મહત્તા બતાવી, અને પાંચ સમવાય રૂપી જે એક આખું ભયસ્થાન આ જીવની સામે આવશે, આ માર્ગ ઉપર જયારે ચાલશે ત્યારે લોકો કહેશે કે ઉભો રહેજી, તારી ભવ સ્થિતિ પાકી નથી. અને એ તો ભાઈ ક્રમબદ્ધ પર્યાય છે. જેથી તારો મોક્ષ થવાનો હશે તેથી થશે, અને તીર્થંકરના જ્ઞાનમાં હશે તેથી થશે. પણ તીર્થંકરનું જ્ઞાન હવે મારે ક્યાં પૂછવા જવું? તો હવે રખડવાનું શરૂ કરવું? ક્રમબદ્ધ પર્યાય એ જડ કર્મને અનુલક્ષીને છે, ચેતનને નથી. ચેતનના ભાવ તો ગમે ત્યારે પ્રગટી શકે છે, માટે જ એને આયુષ્ય એક ભાવથી વધારે બાંધી શકાતું નથી. કોઈ પણ ભ્રવની અંદર એ પોતે તદ્ભવ મુક્તિગામી થઈ શકે છે અને અનંતકાળના કર્મોને નાશ કરી શકે છે. એ કર્મોની સ્થિતિ ક્રમબદ્ધ પર્યાય છે, એ જડ છે. ચેતનના ભાવને ક્રમબદ્ધ પર્યાય કહેવાય, ચેતનના સામર્થ્યનો જાણકારીનો અભાવ છે. આ ચૈતન્ય કોઈ પણ સમયે ભાવ કરે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કૌશગની અવસ્થાની અંદર હતા અને થોડું એને આ પૂર્વકર્મ યાદ આવી ગયું કે દીકરાની ભાર વિના હેલો ગયો, રાજપાટ સોંપી દો સુભટને અને સેનાપતિને, અને છોકરો નાનો છે અને આ બધા હમણાં એને લૂંટી લેશે, એની રાણીને કેદ કરશે અને છોકરાને ઘર ભેગો કરી દેશે, કા મારી નાખશે. કૌશગમાં રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને વિકલ્પ આવી ગયા, અરે હું ભાન ભયલો, આ બધા સુભટો શું સમજે છે? અને યુદ્ધની એના મનની અંદર વૃત્તિ ઉપજે છે અને એમાં એમાં એ સંઘર્ષમાં ચડી જાય છે. અને જ્યાં શિર છત્ર ઉપર ઉપાડે જ્યારે કોઈ સાધન નથી ત્યારે સમજે છે કે માથાનો મુગટ લઈને મારું આ સેનાપતિને, અને માથે હાથ જાય છે તો પંચમુષ્ટિ લોચ કર્યો છે, એકદમ બદલાઈ જાય છે. જો આ ભાવ પર્યાય એટલા બદલાય છે, અને બદલાયેલા પર્યાયની અંદર વિચાર કરે છે કે મારે શું, મિથિલા બળે તો મારે શું, એમ જનક મહારાજા કહે. એ અધિપતિ છે હજી, એને રાજગાદીનો ત્યાગ કર્યો નથી. અને એના સેનાપતિ કે સેવકો આવીને કે મહારાજ આપ જલ્દી હાલો, આ ધર્મસ્થાનમાંથી આ પૂજાપાઠ કરવા બેઠા છો પણ મિથિલા ભડકે બળે છે, મિથિલા બળે તેમાં મારું શું બળે. આ આખો અધ્યાત્મ માર્ગનો યોગ છે. એટલે અહીંયા કહ્યું છે કે આ બધી સ્થિતિ જીવના ચૈતન્યનું સામર્થ્ય આ અદ્ભુત છે. આ જડનો સ્વભાવ નથી, જડમાં ફેરફાર ન થાય, અને કરે તો ચૈતન્ય કરી શકે. જડના કર્મની પ્રકૃતિને પણ બદલવાનું કામ ચૈતન્યનું છે, એની પણ ક્રમબદ્ધતાને તોડી નાખે એ કામ ચૈતન્યનું છે. અનંત કર્મ સુધી ચાલે, અનંત ભવ સુધી ચાલે, એટલા કર્મો સત્તામાં પડ્યા હોય તો પણ એ કર્મને નામશેષ કરી નાખે આ ચૈતન્ય. પણ સર્વજ્ઞ ભગવાન તો એને જે સમયે જે પર્યાય હોય એ જાણે, અને જે જાણે કે આ બધી જ વાતોને ખૂબ સૂક્ષ્મતાથી, વિવેકથી અને દ્રવ્યના સ્વભાવથી ઓળખવાની છે કે ચેતન દ્રવ્યનો સ્વભાવ શું. એને ક્રમબદ્ધતા કહી એટલે એને કાળ સાથે આપણે જોડી દીધા, તો કાળદ્રવ્ય પાવરફુલ જગતમાં, અને કાળદ્રવ્ય અજીવ તત્વ કે જીવ તત્વ? વિચારણાની અંદર, વિતરાગ વિજ્ઞાનમાં દ્રવ્યના સ્વભાવને ભૂલીને ક્યાંય આગું ઓડું ચલાય નહીં. એ બધી જ આજની મારી કર્મની બંધાયેલી સ્થિતિ છે એ જોતા કદાચ કોઈ જ્ઞાનીને પૂછીએ કે મારું શું થાય, તો કહી શકે કે હજી અસંખ્યાતા ભાવ સુધી તારી મુક્તિનો કોઈ માર્ગ અમને દેખાતો નથી. વાત બરોબર છે. પણ ઘડી પછી શ્રેણિક મહારાજા પૂછે છે ભગવાન મહાવીરને કે આ પ્રસંજીતની આ અવસ્થાની અંદર જો એ દેહ છોડે તો કે સાતમી નરકે જાય. ભગવાન આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ પથ્થરની પ્રતિમા જેવા કૌશગની મુદ્રામાં એક ધ્યાને છે, સંયમના ધારક છે, અને એને આપ એમ કહો છો કે અત્યારે દેહ છોડે તો સાતમી નરકે જાય? અને તરત જ વિચારણાનો યોગ બદલાય છે અને શુક્લ ધ્યાનની ધારાએ પ્રસન્નચંદ્ર ચડે છે. એ શુક્લ ધ્યાનની ધારાએ ચડે છે એટલે શ્રેણિક મહારાજા ત્યાં મહાવીરને બીજી વાર પ્રશ્ન પૂછે છે કે ભગવાન હું આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ માટે પૂછું છું, કઈ સાંભળવામાં ભૂલ નથી થઈ ને, કે એ જો દેહ છોડે તો શું થાય? ભગવાન કહે છે એની સદગતિ થાય. હજુ તો આ સાંભળે છે સદગતિ એમ શબ્દ બોલે છે ત્યાં તો દેવ દુંદુભી થાય છે. વધતી ધારા ચડતી ધારા વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા ભાસ. પ્રસન્નચંદ્રનું સંકિત વર્ધમાન થતું 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 જ્ઞાને એને બળ કર્યું, સંકિત મલિન થતું હતું ત્યાં વિચારણા કરી અને સમ્યક જ્ઞાને એના સંકિતને શુદ્ધ કર્યું, પરમાર્થ સંકિતની અંદર પહોંચાડ્યું અને એ સંકિત વર્ધમાન થયું. મિથ્યા ભાસ જે હતો રાજ્ય એની ચિંતાનો, પરિવારની ચિંતાનો બધો વયો ગયો, ટળી ગયો અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને સર્વજ્ઞએ તો જે સમયે જે પર્યાય હતી તે કીધી. તો ભગવાન પેલા ના કહેત કે ચિંતા કરો માં, એને હમણાં કેવળ જ્ઞાન થશે, જરા રાહ જુઓ બે મિનિટ. આ વિતરાગ છે જે સમયે જે સ્થિતિ. પણ ચૈતન્ય એનું આવી અગાધ અને અમાપ એની તાકાત છે. ચૈતન્યનું સામર્થ્ય આપણે શું વર્ણવી શકીએ? અહીંયા ભગવાન કહે છે આપ જે એક બંધ હતો પાંચ સમવાય એમાં એક જ પુરુષાર્થને પકડી લેવો, આત્માર્થી જીવ, સાધક જીવ, પરમાર્થનો ઈચ્છક જીવ, એને બાકીની બધી બાબતને ગૌણ કરવી, એ એની મેળે ગોઠવાઈ જશે. ભવસ્થિતિ ક્યારે પાકે? પુરુષાર્થ કર ત્યારે. કાળ લબ્ધિ ક્યારે પાકે? પુરુષાર્થ કર ત્યારે. તું પુરુષાર્થ કર એટલે બાકીનું બધું થશે. પૂર્વ કર્મ બાંધ્યા છે ક્યારે ટળે? પુરુષાર્થ કર એટલે ટળે. કર્મ પોતાની મેળે જાય નહીં, પણ પુરુષાર્થ કરે તો કોટી જન્મના કર્મો એક ક્ષણ માત્રમાં પણ જાય. બસ આ પુરુષાર્થનો મહિમા છે, સત્ય પુરુષાર્થ. હજી આગળ વધે છે શિષ્યને તો કંઈક ને કંઈક આ રસ્તામાં તો ઘાતી ડુંગર આડા અતિ ઘણા. ભગવાન કહે છે કે ઉભો રહેજે. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાસો. આ પાંચ સમવાયમાંથી હજી જે માન છૂટો ત્યાં પાછા બીજો એક આવીને ઉભો રહી ગયો કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. વ્યવહાર નહીં ખોટો, વ્યવહાર નહીં અભૂતાર્થ, વ્યવહાર નહીં અપ્રયોજનભૂત, વ્યવહાર એ મિથ્યાત્વ. બસ માંડ્યું છે એક સાથે પપટિયા જ્ઞાનની જેમ. અહીંયા આ આત્મસિદ્ધિના સદગુરુ ભગવાન કહે છે કે નિશ્ચય વાણી તત્વનું યથાર્થ શુદ્ધ સ્વરૂપ સાંભળવું, સમજવું, લક્ષ્યની સ્પષ્ટતા થાય. પણ સાધન તજાય, સાધન ન છોડી શકાય. નિશ્ચય નહીં થી યુક્ત, નિશ્ચયના એકાંત દ્રષ્ટિકોણી વાળી એક ધર્માત્મક વાતને નહીં સાંભળવાની. કારણ કે નહીં છે એ પ્રમાણ નથી, પ્રમાણનો અંશ છે, પૂર્ણ સત્ય નથી, સત્યનો એક હિસ્સો છે. એ હિસ્સાને પૂર્ણ માનવું નહીં. સાધન કોઈ દિવસ છોડવા નહીં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તો આત્મા જે ત્રણેય છે બરોબર છે, પણ થાય આત્માને સાધનથી થાય. સત્સંગ, સદવ્રત, સદગુરુની ઉપાસના, સત્શાસ્ત્રની સેવના આ બધા સાધન છે. એ સમ્યક દર્શન એને આશ્રવને રોકનારા સાધન છે, સંવરને સાધનારા સાધન છે, નિર્જરાના પણ સાધન છે. આ ત્રણેય તત્વ કીધા છે. એ તત્વને જો સાધન ન હોય તો તત્વ શું કામ કીધા? આશ્રવ છે, આશ્રવ છે, પણ આશ્રવ છે એટલે શું છે? ત્યારે જ્ઞાનીઓ કહ્યું કે મન વચન કાયના યોગ છે, એના બંધના પાંચ હેતુ છે, અને એની આટલી આટલી પ્રકૃતિ છે, એ કશાય છે, એના 16 પ્રકાર કીધા આટલી સૂક્ષ્મતાથી. અને સંવર છે એને રોકવાના ઉપાય છે, એ તો સંવરના 57 પ્રકારના સંવર કીધા કે ભાઈ 5 મહાવ્રત છે, 12 ગુણવ્રત છે, 10 લક્ષણી ધર્મ છે, 8 પ્રવચન માતા છે, 5 સમિતિ છે, 3 ગુપ્તી છે, 4 ભાવનાઓ છે, 12 ભાવનાઓ છે. કેટલો બધો જૈન યોગમાં દર્શન થઈ તા બધી સંવરના સાધનો છે. સાધન ખોટા છે તો સંવર સાચો એમ, અને સાધન વિનાનો સંવર કેવી રીતે થાય? જીવમાં સંવર જાગે કેવી રીતે? જીવ સંવરની સાધના કેવી રીતે કરે? અને આ બધા કયા છે? તો કૃપાળુ દેવે લખ્યું છે કે આ બધું જ ખોટું હોય તો શાસ્ત્રો શું કામ લખ્યા? અને શાસ્ત્રો લખીને ઉપદેશીને શું કરવું તું જ્ઞાનીઓને? એટલે એમણે કહ્યું કે આ બધી શુદ્ધ ક્રિયાઓ અને આ બધો શુદ્ધ વ્યવહાર ધર્મ છે, જે આત્માર્થી જીવે અવશ્ય આરાધવો, એમ શબ્દ લખ્યો છે, અવશ્ય આરાધવો. એક પણ ધર્મને જીવે ચૂકવો નહીં. જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી સંવર અને નિર્જરાના સાધનોની આરાધના કરવી. તપથી નિર્જરા છે, 12 પ્રકારના તપ કયા? જીવની સ્થિતિ જુદી જુદી છે. કોઈ જીવને કઈ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થઈ છે એની કર્મની અવસ્થા જુદી જુદી છે, માટે પ્રત્યેક જીવની સ્તુતિ જુદી જુદી છે. માટે 6 પ્રકારના બાહ્ય તપ, 6 પ્રકારના અભ્યંતર તપ. હું અઠાઈ કરું તો તપ અને હું સ્વાધ્યાય કરું તો તપ નહીં એમ. ઉણોદરી પણ તપ છે, વૃત્તિ સંક્ષેપ એ પણ તપ છે, વિગયનો ત્યાગ એ પણ તપ છે, અને અભ્યંતરમાં હું વયાવચ કરું એ પણ તપ છે, સ્વાધ્યાય કરું એ પણ તપ છે, કાયોત્સર કરું એ પણ તપ છે, કાય સંલિનતા કરું એ પણ તપ છે. તપને જ્ઞાની પુરુષોએ તપની અંદર કોઈ ચડ ઉતર નથી મૂકી, એને કોઈ એની અંદર એને ક્રમ નથી આપ્યા. કે પહેલા નંબરનું એક કરગડુ મુનિ હતા, 4 થાણા અને 3 એવા કે એક ચાતુર્માસમાં 4 મહિનાના ઉપવાસ, બીજાને 3, ત્રીજાને 2, અને આ મુનિ એવા હતા કે જેનાથી એક ઉપવાસ થાય. અને મુનિ રોજ ગોચરીએ નીકળ્યા છે, પર્યુષણના દાડા છે ત્યાં સુધી ગોચરીએ જાય છે, ત્યાં સુધી તો વાંધો નહીં, પણ સંવત્સરીના મહાપર્વને દિવસે મુનિ ગોચરીએ નીકળ્યા. એટલે એની સાથેના જે સાધુઓ હતા એને પણ કીધું કે હે અભાગ્યા, આ દિવસે પણ એક નાનું બાળક પણ આ વખતે વ્રત લે છે તો તમે સાધુ થઈને આ ગોચરીએ નીકળ્યા છે, પણ આના જીવનમાં પશ્ચાતાપનો કોઈ પાર નથી. કારણ કે શરીરની અવસ્થા એવી છે, પરમાણુનું બંધારણ એવું છે કે કોળીઓ ધાન લીધા વિના પોતાના સ્વરૂપમાં લીન થઈ શકતા નથી. મુનિ ગોચરી લઈને આવ્યા અને કહે છે કે વ્યવહાર નિયમ પ્રમાણે એને પોતાના ગુરુઓને એ ગોચરીનું દર્શન કરાવે, બતાવીને. કોઈ પ્રાઇવેટ ખાવાનું હોતું નથી. મુનિઓ ત્યાં સાધુઓ થૂક્યા એનામાં કે ધિક્કાર છે તને, આંખમાં ચોધાર આંસુ સાથે મુનિ કોળીઓ ધાન, એ ક્યાંકથી ભાત થોડા લઈ આવ્યા હતા, એ ભાતનું ધાન આરોગ્ય છે, અને જ્યાં આરોગ્ય છે ત્યાં તો મુનિના દર્શને દેવતાઓ આવે છે. કારણ કે પશ્ચાતાપની ધારા, શુક્લ ધ્યાનની ધારા, હે પ્રભુ આવા દુષ્કર્મ મેં કેવા કર્યા હશે, ક્યાં કાળે કે વિતરાગ માર્ગની મુનિપણાની અંદર સંયમની આરાધના કરતા કરતા પણ મારે આત્મ સ્વરૂપમાં સ્થિર કરવા માટે, આ દેહને સ્વસ્થ કરવા માટે થોડા આહારનું ગ્રહણ કરવું પડે છે. કોઈ લુબ્ધતા નથી, કોઈ રંજિત ભાવ નથી, પણ એકમાત્ર કર્મના પ્રાબલ્યના કારણે આ મુનિ એવી પ્રકારના વ્યવહારથી કરે છે અને પશ્ચાતાપનો કોઈ પાર નથી. આ શુદ્ધિ થતી જાય છે, શુદ્ધિ થતી જાય છે, કર્મના બંધ તૂટતા જાય છે, તૂટતા તૂટતા કર્મના બંધ દેવદુંદુભી થાય છે. દેવદુંદુભી થતા ઓલાને એમ થાય છે કે હા આપણા તપનું મહાત્મ્ય છે એટલે દેવદુંદુભી થાય જ, અને દેવો દર્શન કરવા આવે છે તો આ બાજુ આવવાની બદલે ઓલી બાજુ જાય છે. તો કે એને કયો આ બાજુ, 3 મહિનાના ઉપવાસ આ બાજુ છે, 2 માસ ક્ષમણ આ બાજુ છે, દેવો દર્શન કરવા ત્યાં જાય છે. અને કહે છે કે મુનિ મહારાજ અભિનય માફ કરજો, એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. શાસ્ત્રમાં તો એવા એવા ઉદાહરણ છે જીવને સમજવા માટે. માટે આપણે ખાવા બેસી જવું લુબ્ધતાથી નહીં, અને ઘરે કહી દે ખબરદારો સંવત્સરીના ઉપવાસનું નામ નથી લેવાનું. કરગળુ મુનિએ જે પ્રકારે ભાતનો કોળિયો ખાધો એ રીતે ખાતા આવડે એવું આપણને હજી વાર છે. આપણે એ ઉદાહરણમાંથી તો લેવાનું શું છે કે તપ કોઈ પણ પ્રકારનું હોય, તપ એ તપ છે, અને તપનો પ્રભાવ છે એ નિર્જરા કરે છે. તપ એ કર્મની નિર્જરા કરે. હું સંવરથી આવતા કર્મોને રોકી શકું, પણ પૂર્વે થયેલા કર્મોનો હિસાબ ચૂકવવો હોય તો મારે તપ કરવું જોઈએ જ. અને એ તપમાં છ અભ્યંતર અને છ બાહ્ય બધી જ પ્રકારના તપ એ વિતરાગ પરમાત્માએ કહ્યા છે. પરમ કૃપાળુ દેવે તો મોક્ષ માર્ગના સ્વરૂપમાં કહ્યું છે. મોક્ષ તત્વમાં આત્મા, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક દર્શન એ ત્રણેયની એકતા અને અભેદતા. પણ મોક્ષ માર્ગ ચાર કારણથી હોય છે, અને એમાં કહ્યું છે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. નવ પદની અંદર આ આવે છે કે પાંચ પદ આ પરમાત્મા સ્વરૂપ એવા આત્માઓના પાંચ પદ સિદ્ધ, અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ, અને ચાર પદ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પછી તપ. તપ એની મેળે પછી ત્રણેય જયારે જ્ઞાન, દર્શન, ચારિત્ર એકરૂપ થઈ જાય એટલે આત્મા જયારે શુદ્ધ થાય ત્યારે તપ છૂટી જાય. તપ નિર્વિકાર છે, એ વળગી ન રહે. એટલે પછી દલીલ કરે ને કે સુસિદ્ધ પરમાત્મા તપ કરતા હશે. અરે તપ થી સિદ્ધ થયા, અમે ક્યાં કહીએ સિદ્ધ તપ કરે છે, તપ થી સિદ્ધ થયા. કૃપાળુદેવ એક સરસ મજાનો પ્રસંગ લખ્યો છે કે કોઈ તપની જેને આવશ્યકતા નથી એવા પરમાત્માએ પણ છેલ્લે દેહ છોડતા છઠ તપની આરાધના કરી અને 48 કલાકની દેશના આપી અને દેહ છોડ્યો, જગતના જીવોને તપનું મહાત્મ્ય બતાવવા માટે. કોણે? સર્વજ્ઞ તીર્થંકર અરિહંત પરમાત્માએ. કૃપાળુદેવે લખ્યું છે, એનું જે મૂલ્યાંકન કરવું એ કરવું. છઠ તપની આરાધના કરી અને પછી દેહ નિર્વાણ પદને પ્રાપ્ત કર્યો. આવો તપનો મહિમા છે. સ્વાધ્યાય એ પણ તપ છે, ભક્તિ એ પણ તપ છે, કૌશક એ પણ તપ છે. કોઈ કે રોજ હું 108 લોગસ અથવા 108 નવકારના કૌશક કરું છું, તપ છે ભાઈ તારું, તપ છે. તપથી કર્મોની નિર્જરા થશે. એક મિનિટનું પણ ઉત્કૃષ્ટ તપ હશે તો કોટી કર્મોની ક્રોડને ખપાવી દે એવી તાકાત આ ભક્તામર સ્તોત્રમાં માનતું સુરજીએ કીધી છે. હે ભગવાન, તારું નામ સ્મરણ કરે ને એના પણ કોટી જન્મના અપરાધ નાશ પામે છે. આપણે તપ કરીએ, એકાંતિક કોઈ વાતને ગ્રહણ કરશો નહીં અને કોઈ સાધન રહિત થતા નહીં. નિશ્ચયને જેટલો સાંભળીએ એટલી સાધનની સાધના પ્રબળ થવી જોઈએ, શિથિલ નહીં. એ નિશ્ચયને સમજ્યાનું પરિણામ છે. પણ નિશ્ચય જ સાધનને ઉવેખીને જ્યારે કહેવામાં આવે ત્યારે જ્ઞાન નથી, ત્યારે ભ્રમિત અવસ્થા છે. નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. હવે આજ સુધી એમનેમ કરતો હતો, હવે તો નિશ્ચયને લક્ષમાં રાખીને સાધન કર. સત્સંગ, સત્શાસ્ત્ર, સદવ્રત એ ઉત્તમ સાધન છે. સાધનની આરાધના જીવને નિજ સ્વરૂપ કરવાના હેતુ પણ જ છે. તથાપિ જીવ ત્યાં પણ જો વંચના બુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. 526 આ સાધન જીવે આરાધવા, એમાં વંચના બુદ્ધિ કરે કે ના ના એ તો દેહની ક્રિયા છે, આ વંચના બુદ્ધિ છે, કોઈ દિવસ જીવનું કલ્યાણ થાય નહીં. 511માં ભગવાન ફરમાવે છે જ્ઞાની પુરુષની આજ્ઞા, એના લક્ષ્ય સાધન કરવાથી જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. પોતાની કલ્પના કરીને સાધન કરે તો આત્માર્થ ન થાય. નિશ્ચય છે એ આત્મ સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય છે, એનું જ્ઞાન છે, અને સાધન અથવા વ્યવહાર છે એ આત્મ સ્વરૂપ પામવાનો માર્ગ છે. માર્ગનો લોપ કરી અને કોઈ મોક્ષ મેળવી શકતો નથી, લક્ષ્યની પ્રાપ્તિ કરી શકતો નથી. એટલે ભગવાન કહે છે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહારને બંને સાથે રહેલ. તો આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું સ્વરૂપ અહીંયા બતાવેલું છ પદનું તાત્વિક દ્રવ્યનું યોગનું સ્વરૂપ, અહીંયા આપે કહેલો મોક્ષ માર્ગ, તો કે અત્રે એટલે આત્મસિદ્ધિમાં એકાંતે નિશ્ચય નહીં પણ કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહાર નહીં પણ કહ્યો નથી, બે જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યા છે. જો જ્યારે આવા કોઈ લોકોત્તર જ્ઞાની પુરુષનો આપણને બોધ મળે ને, ત્યારે આ બોધમાં અવિરોધ પણ આવે. આત્મસિદ્ધિમાં અમે એકાંતે નિશ્ચય નહીં ની વાત કરી નથી, એકાંતે વ્યવહારની પણ વાત કરી નથી, પણ જ્યાં જ્યાં જે જે ઘટે તે બંને કયા છે, બંને સાથ રહેલ. આ એક એવું શાસ્ત્ર છે, એક એવું અદભુત શાસ્ત્ર છે કે પરસ્પર વિરોધ ઉભો નથી કરતું, જીવને ગૂંચવાડો નથી થતો, સમાધાન આપે છે, ઉકેલ આપે છે કે નિશ્ચયને લક્ષ્યમાં રાખીને વ્યવહારની આરાધના કરવી. નિશ્ચય કે વ્યવહાર એકાંતથી નહીં, મોક્ષ કેવળ નિશ્ચયથી છે, પણ મોક્ષ માર્ગ નિશ્ચય વ્યવહારના નિમિત્ત નૈમિતિક જોગથી છે, અને મોક્ષ માર્ગ સિવાય યથાર્થ સ્વરૂપે મોક્ષ પણ સમજાતો નથી અને પમાતો નથી. કોઈએ વ્યવહાર સમજાવ્યો, કોઈએ નિશ્ચય સમજાવ્યો, મોક્ષ માર્ગ તો રહી જ ગયો. આત્મસિદ્ધિમાં બંને સાથે છે. જ્ઞાનીઓની વાણી નયમાં ઉદાસીન છે. કોઈ જ્ઞાનીઓની વાણીનું લક્ષણ જ, કોઈ પણ જ્ઞાન આપણે સાંભળીએ વાંચીએ અને એમાંથી જોઈ લેવાનું કે નયનો આગ્રહ હોય તો સમજી લેવું કે જ્ઞાનની ત્યાં થોડી અધુરપ છે. કારણ કે આગ્રહ એમાં પણ નયનો આગ્રહ એ વિતરાગના અનેકાંત દર્શન સાથે સુસંગત નથી. પછી ગમે તેવો વિદ્વાન હોય તો એ વિદ્વત એની પાસે, આપણે એની સાથે કોઈ બહુ મતલબ નહીં. પણ આપણી પાસેનું તો ઓળખ પાકી કે જ્ઞાનીઓની વાણી. કૃપાળુદેવે તો બહુ સરસ શબ્દ લખ્યો છે કે માર્ગ જેને પ્રાપ્ત નથી થયો એ જ નયનો આગ્રહ કરે છે. 208 માર્ગ જેને પ્રાપ્ત નથી થયો એવા જ લોકો નયનો આગ્રહ કરે છે.
ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર.
આ નિશ્ચય ને વ્યવહારનું સ્વરૂપ આ સદગુરુ પરમાત્મા શિષ્યને કહે છે કે જોજે, આ દ્વિધા તારી પાસે આવવાની છે, નયની દ્વિધા. કારણ કે કાળ કઠિન છે, મતાર્થ જોરદાર છે, એને પકડ લીધી છે બધી, અને મુમુક્ષુઓ આવાથી ઘેરાઈ ગયા છે, ચારે બાજુ ઘેરાઈ ગયા છે. સીધો સાદો ભદ્રિક આત્મા એને શુદ્ધ સ્વરૂપનો મોક્ષ માર્ગ ક્યાંય મળતો નથી. એ કોઈ તત્વ સમજાવે છે, એકાંતિકપણે સમજાવે છે. મોક્ષ માર્ગમાં તો તત્વ અને વ્યવહાર બંને જોડાયેલા છે, એને માર્ગ કહેવાય. કે જે ચાલવાથી લક્ષ્યની નજીક પહોંચાય, લક્ષ્યને પામી શકાય. લક્ષ્યનું વર્ણન કરીએ શું પડે, એ પણ જરૂરી છે, પણ એને પામવા માટેના સાધન, એનો માર્ગ મતભેદાતીત માર્ગ હોવો જોઈએ, એ પણ એટલું જ આવશ્યક છે. યાત્રીને બંને વસ્તુની જરૂર છે, ક્યાં જવું છે એ પણ એને ખબર હોવી જોઈએ, અને કેમ જવું એ પણ એને ખબર હોવી જોઈએ. એટલે એની સાથે એને નકશા રાખવા પડે, રોડ મેપ રાખવા પડે. અને પરમ કૃપાળુ દેવે એક પત્ર મુનિશ્રીને આ રીતે ખડભડાવી નાખે એવો લખ્યો છે. આત્મા ખડભડી ઉઠે. અનંત કાળના પરિભ્રમણ કરવા છતાં જીવને માર્ગ કેમ મળ્યો નથી, માર્ગ કેમ નથી મળ્યો? વારંવાર વિચારીને જો યોગ્ય લાગે કે આ જીવને માર્ગ નથી મળ્યો, તો સાથેનો પત્ર વાંચજો. 194 પછી પત્રમાં આખું માર્ગનું સ્વરૂપ આપ્યું છે, પણ એના પહેલા શરત મૂકી છે. અનંત કાળ થયા પરિભ્રમણ કરતા છતાં જીવને માર્ગ ન મળવાનું કારણ શું? એને વિચાર્યા વિના, એ અંગેની ઝૂરણા વિના, માર્ગના અંશનું પણ અલ્પ ભાન થવું પણ મુશ્કેલ છે. માર્ગની ઝંખના જોઈએ, મને કોઈ લક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવે. આત્મસિદ્ધિ લક્ષ્યની સ્પષ્ટતા કરે છે અને લક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે, બંને સાથે રહેલ. ગચ્છ મતની જે કલ્પના છે આ કોઈ સદવ્યવહાર નથી. આ મારો ગચ્છ ને, આનો ગચ્છ ને, આ ગચ્છ જ સાચો ને, આ ગચ્છની અંદર જ આમ જ છે ને, આ ગચ્છમાં જ બધી વસ્તુ ઉત્કૃષ્ટ છે. આ બધા ગચ્છના અભિમાન, મતના અભિમાન, સંગાડાના અભિમાન, પંથના અભિપ્રાય, સંપ્રદાયના અભિમાન, આ બધા ક્ષુદ્ર છે. આ બધા તો કોઈ વ્યક્તિના આધારિત એક જૂથ છે, એક સમૂહ છે, એક ઋણાનું મનથી થયેલું એક વ્યવસ્થાનું સ્વરૂપ છે. આવી વ્યવસ્થા ચાલ્યા કરે. કાળ બદલાય એમ આવી કાળની અંદર કેન્દ્રમાં, ધર્મના કેન્દ્રમાં રહેલા ગુરુઓ જ્ઞાનીઓ બદલાય અને જે કાળે જે હોય એ પ્રકારે એ લોકો ક્રિયાયોગ, જ્ઞાનયોગ એમાં કંઈ ને કંઈ એની સમાચારીમાં ફેરફાર થયા કરે. અને કેટલીક વાર તો બીજા કરતા આપણી ભિન્નતા છે એટલા માટે નવા નવા કોઈ ને કોઈ પ્રકારના ઉપક્રમ પણ ત્યાં લેવાય અને લેવાય અને અન્ય ધર્મના, અન્ય દર્શનના એ પણ જે કંઈ ચાલતા હોય એનાથી જે પ્રભાવ થતો હોય ને આપણા અનુયાયી ઓછા થઈ જાય છે, તો લે થોડું આપણે પણ એ સ્વીકારીએ, આવું પણ એની અંદર મિશ્રણ થાય. આ બધો વ્યવહાર છે. એ ગચ્છમત જે કંઈ થયા છે અને ગચ્છમતનું જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં આ બધું છે. પોતાના મતનું મહત્વ છે, પોતાનું વ્યક્તિગત મહત્વ છે, એના જે વ્યવસ્થાપકો છે એનું નિજ માન કસાય પણ એની અંદર જોડાયેલો છે, એનો અહંભાવ પણ એટલો જ જોડાયેલો છે, અને પ્રવર્તમાન જે કંઈ સંસારમાં ચાલતા બીજા ગચ્છમતનો પ્રભાવ છે એનો પણ એના ઉપર પ્રભાવ છે. એટલે એ બધું વ્યવહારના સ્વરૂપને વધારે ને વધારે ક્યાંક સંકુચિત, ક્યાંક એની અંદર સ્વરૂપમાં પલટો ચાલ્યા જ કરે છે. ભગવાન કહે છે કે ગચ્છ મતનું જે સ્વરૂપ છે ને આ સદવ્યવહાર નથી, અમે આની વાત નથી કરતા, તે નહીં સદવ્યવહાર. વ્યવહાર તો જોઈએ, ભગવાને કીધું છે, માટે આપણો જ ઘર સાચો, આપણું જ કેન્દ્ર સાચું, અમે જ કહીએ છીએ એ કૃપાળુ દેવનો માર્ગ, બીજા કોઈ કહે નહીં. કઈ કારણ? બીજા કહે એ હોય માર્ગ, જ્ઞાનીના માર્ગનો કોઈ ઈજારો આપણો છે? આ કઈ શું પોલિટિકલ વ્યવસ્થા છે કે ક્રેમલિન, રશિયાની અંદર ક્રેમલિન કહે જ થાય, અને અત્યારે ક્લિન્ટનના મનની અંદર એમ છે કે વ્હાઇટ હાઉસ નક્કી કરે એ જ પ્રમાણે દુનિયાએ ચાલવું જોઈએ, એવું થોડો ઇજારો છે? અહીંયા નથી. અહીંયા તો આ વ્યવહારનો માર્ગ એક જ છે કે જે વ્યવહાર પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. અમને આ ગચ્છમતના વ્યવહારને માન્ય નથી કરવા, ગમે તે ગચ્છ હોય, ગમે તે મત હોય, ગમે તે સંપ્રદાય હોય, એ કોઈ સદવ્યવહારના લક્ષણ નથી. પરમાર્થ તરફ જે પ્રેરે છે એ સદવ્યવહાર છે. અને ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર, પોતાના સ્વરૂપનું ભાન નથી. આત્માના છ પદ સર્વાંગે બધા જ પદથી યુક્ત, એક પણ પદને ઉથાપ્યા વિના, એક પણ પદને ઉથાપ્યા વિના આવું પોતાના સ્વરૂપનું જો ભાન નથી તો એ નિશ્ચય પણ કંઈ સારરૂપ નથી, એ નિશ્ચય પણ કઈ તારું હિત કરે એમ નથી, કારણ કે મતાર્થમાં ઘસડી જશે. બંને રીતે ધર્મના આ સંપ્રદાયના, સંઘના, ગચ્છના, મતના, સંગાડાના સ્વરૂપ એ કોઈ સદવ્યવહારનું લક્ષણ નથી, અને આત્માના કોઈ એક ધર્માત્મક સ્વરૂપ નહીંથી લીધેલું એ કોઈ નિશ્ચયનું સ્વરૂપ નથી. નિશ્ચય નહીં છે એ પણ એક સ્વરૂપ છે, નહીં છે આખરે તો નહીં છે, એ નિશ્ચયનું સ્વરૂપ નથી. નિશ્ચય તો જ્યારે આત્માને સર્વાંગપણે મોક્ષ માર્ગ યુક્ત આત્માનું એક આરાધક પદ છે, છઠ્ઠું સુધર્મ યુક્ત આત્મા અનંત કાળથી દેહ સહિત જ છે, એવો કોઈ કાળ નથી દેહ વિનાનો હોય, અને દેહ છે ત્યાં સુધી એને વ્યવહાર છે, એ કેવડી છે તો પણ છે, અને એ સમયે એ વ્યવહારનું સ્વરૂપ શું હોય એ જ્યારે અયોગી થાય ત્યારની વાત જુદી છે. વ્યવહાર સ્વયં છૂટી જાય છે, કારણ કે સદવ્યવહાર છે. સદવ્યવહાર સ્વયં દેહની સાથે ચાલ્યો જાય, ઘાતી કર્મની કોઈ દિવસ ચિંતા હોય નહીં, એ તો બળી સિન્દ્રીવત છે. એટલે વ્યવહાર આડો આવશે, વ્યવહાર નડશે, કોઈ દી વ્યવહાર નડતો નથી, અશુદ્ધ વ્યવહાર નડશે, એ તો શુદ્ધ નિશ્ચય હશે તોય નડશે, પણ શુદ્ધ વ્યવહાર તો શુદ્ધ નિશ્ચયની પ્રાપ્તિ કરાવશે, એ કોઈ દી નડશે નહીં. કોઈ તીર્થંકર અરિહંત પરમાત્માને એના ઘાતી કર્મો નેડાને માટે રખડે છે સંસારમાં, એવું ખરું? અઘાતી કર્મો નેડા એના, અને માટે હજી એનો મોક્ષ થયો? કોઈ દી ન બને, અને દેહનું આયુષ્ય પૂર્ણ થતા પહેલા એવું કોઈ કર્મ બચ્યું હોય તો આત્માની તાકાત ભગવાને એક બતાવી છે, સમુદ્ઘાત નામનો એક પ્રયોગ કીધો છે કે આ સમુદ્ઘાતની તાકાત કેવડી, ભગવંત પોતાના આત્મ પ્રદેશને અહીંથી ફેલાવે, લોકા લોકની અંદર ફેલાવે, અનંત અનંત પુદગર પરમાણુમાં એક પણ પરમાણુ સાથે એને સ્પર્શ કરવાની કોઈ કર્મની સત્તા બાકી રહી ગઈ હોય તો પ્રદેશ ઉદય કરીને એ આત્માની અંદર એ સમુદ્ઘાત કરી લોકાલોકની અંદર એ કેવડી એક એક પુદગલ પરમાણુ સાથેનો એનો ભોગ ઉપભોગનો સંબંધને સમાપ્ત કરીને એ પાછા ફરી પોતાના સ્વસ્વરૂપમાં સ્થિત થાય છે અને પછી દેહ છોડે છે. અને જ્યારે દેહ છોડે છે ત્યારે સંસારમાં કોઈ કર્મનો હિસાબ બાકી નથી. માટે સદવ્યવહાર રોકતો નથી. આવી ભ્રાંતિમાં ન પડવું, બહુ સ્પષ્ટતા કરીને ચાલતા જઈએ. દેહ છે ત્યાં સુધી સદવ્યવહાર એ અનિવાર્ય છે, એ જ શુદ્ધતાનો માર્ગ છે. એટલે તો માનવ દેહનું પણ મહત્વ કીધું છે. કેમ માનવ દેહ વિના મોક્ષ થાય તો પછી એમાં બકરાનું શરીર કે પાડાનું શરીર કે માણાનું શરીર, એમાં શરીર તો જડ છે, એ મને શું કામ આડું આવે? ભાઈ આડું આવે. સંયમનો વ્યવહાર તેની જ ગતિમાં શક્ય નથી, દેવ ગતિમાં પણ નથી. માનવ ગતિનું મહત્વ જે છે કે તું સદવ્યવહારને સંયમ ધર્મને આચરી શકે છે. એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન કહે છે કે મનુષ્યત્વ સતશ્રુત, એની અંદર જીવની રૂચિ અને વીર્યનું પ્રવર્તવું, આ ચાર વસ્તુ જગતની અંદર દુર્લભ છે. એટલે અહીંયા કહ્યું છે કે આવો નિશ્ચય પણ સાર નથી, એનામાં એ સારરૂપ પણ નથી. આત્માનું જો પૂર્ણ સ્વરૂપ એ નિશ્ચય અને વ્યવહાર યુક્ત એ રીતે એનું મુક્ત થવાનું, એનું એક મોક્ષ માર્ગ નામનું પદ છે, એ પદને પણ ઉથાપી શકાય નહીં. એનું આરાધક પદ છે, સાધક પદ છે. સાધક દશા વિના સિદ્ધ દશા પ્રાપ્ત થઈ શકે નહીં. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. આ નય નિશ્ચયની વાતના સમાધાનમાં છેલ્લે સદગુરુ કહે છે કે અમે તો અહીંયા બધું જ બતાવ્યું છે. હે શિષ્ય, આવી દ્વિધાની અંદર તું આવી જા તો પણ તને એક વાત કહીએ છીએ કે જ્ઞાની તો આગળ પણ થઈ ગયા, પૂર્વે અનંતા, વર્તમાનમાં પણ અનંતા જ્ઞાની વિદ્યમાન છે અને ભવિષ્ય કાળમાં પણ અનંતા જ્ઞાની થશે. માર્ગનો ક્યાંય ભેદ નથી, તું માર્ગનું સ્વરૂપ સમજજે. માર્ગમાં ક્યાંય ભેદ નથી. અહીંયા કેટલી બધી એક એવી નવી દ્રષ્ટિ પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર ગાથાએ ગાથા આપી છે. ઓલા કીએ ને કે દીકરી પ્રત્યેનો પ્રેમ હોય ને તો મા પાથીએ પાથીએ તેલ પૂરે, અને એની શીતળતા અને એની અમી દ્રષ્ટિ એમ પાથીએ પાથીએ તેલ, એમ ગાથાએ ગાથાએ આ પ્રભુની અનહદ કૃપાનો ધોધ એક એક ગાથાની અંદર એવો વહે છે કે આપણને તો ઘણી વાર એમ થાય છે કે આપણે ઝીલી શકીએ છીએ કે નહીં. ભગવાનના બોધની ધારા આપણાથી ઝીલાય. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, ત્રિકાળા બાધિત સત્યની વાત કરે છે. ત્રિકાળા બાધિત માર્ગ ભેદ નથી ભાઈ, નિશ્ચયનો માર્ગ કે વ્યવહારનો માર્ગ. અરે આની કોઈ ભાંજગઢમાં પડમાં, જ્ઞાની પુરુષોનો માર્ગ એક જ છે. એટલે કહે છે કે જીવનું કલ્યાણ થાય તે માર્ગને આરાધવો. આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે. માર્ગ તો એને જ કહીએ કે જેનાથી સંસાર મળનો નાશ થાય, જીવનો સંસાર પરીક્ષીણ થાય, અનંતનું પરિભ્રમણ પરિમિત બને, સમાપ્તતાને પામે તે માર્ગ. મોક્ષના માર્ગ બે નથી. અને આવા ભેદ ભેદ ઉભા કરીને મતભેદ રાખનારા તો કે જે મતભેદ પામીને કોઈ મોક્ષ પામ્યા નથી. આ તો માર્ગ મતભેદાતીત છે. માર્ગ એ જ છે કે જેથી જીવનું સ્વાભાવિકપણું પ્રગટ થાય. માર્ગ ભેદ કોઈ નથી. ભગવાને 54મા પત્રમાં કહ્યું છે કે એ માર્ગમાં કોઈ મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદા ભેદ નથી, માન્યા માન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે તથા તે સ્થિર માર્ગ છે. ત્રણ કાળને વિશે અખંડપણે જે વહી રહ્યો છે તેને જ મોક્ષ માર્ગ કહીએ, તેને જ સનાતન શાશ્વત વિતરાગનો પરમ ધર્મ કહેવાય. કે ત્રણ કાળને વિશે જેનો પ્રવાહ અખંડિત છે, જેનો પ્રવાહ સનાતન છે અને જેનો પ્રવાહ શાશ્વત છે. એટલે જ અગાસ આશ્રમ ઉપર જે પાટિયું માર્યું છે ને એ સનાતન જૈન આશ્રમ કહે છે. આ પરમ કૃપાળુ દેવનો માર્ગ સનાતન જૈનનો માર્ગ છે, અને સનાતન જૈનનો માર્ગ તો અનંતા જ્ઞાની થયા, અનંતા છે અને અનંતા થશે, તો પણ આ માર્ગની અંદર કોઈ ભેદ આવશે નહીં, એવો આ માર્ગ છે. એને સનાતન કહેવાય. ચિર પુરાતન નિત્ય નૂતન, પુરાતનમાં પુરાતન હોવા છતાં આધુનિકમાં આધુનિક, એટલે સર્વકાળને વિશે એ માર્ગનું જે એનું સમન્વય સુસંગતપણું છે એ એમને એમ છે. આ માર્ગ ક્યારેય કાળ બાહ્ય એટલે આઉટ ઓફ ડેટ થતો નથી, એવો આ માર્ગ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે, સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. નહી ભેદથી કે મતભેદથી માર્ગ ભેદ ઉત્પન્ન ન થાય, અથવા માર્ગ ભેદ હોઈ શકે નહીં. નહી ભેદ એ તો માર્ગનો એક અંશ છે, તત્વનો એક અંશ છે. મતભેદ છે એ વ્યવહારનો એક અંશ છે. નહી છે નિશ્ચયનો આગ્રહ છે, મત છે એ વ્યવહારનો આગ્રહ છે. પણ માર્ગ મતભેદાતીત છે, નયાતીત છે. જ્ઞાનીની વાણી નહીમાં ઉદાસીન છે, અને આત્માર્થ એ જ સાચો નહીં, બાકીની બધી વાત એ વાત છે, અને દશા તે દશા છે, સ્વરૂપ તે સ્વરૂપ છે. આવી પૂર્ણતાના સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે થઈ અને આપણે વિચાર્યું. હજુ એક એની અંદર અવરોધ આગળ આવે છે, એ અવરોધની વાત આ સ્વાધ્યાયમાં લેવી હતી, પણ સમયની મર્યાદાને કારણે એ બે ગાથાને જરા હવે એક્સટેન્ડ કરવી પડશે. આગળ વધશે તો જોઈશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.